અને આપણે પ્રાર્થના ત્યારે કરીએ તો કઈ મદદ કરે, પણ ન કરો તો પણ જેમ આપણો દીકરો હોય સાચું માદો પડ્યો હોય સાચું આપણી સાથે ના રહેતો પણ કોલેજમાં રહેતો હતો ને ખબર પડતા દોડી જઈએ છે મારે એને કેવડાવી ના હોય તો કેવડાવી ના હોય તો પણ જઈએ છીએ તેવી રીતે ત્યારે સદગુરુ મદદ કરે ખરેખર ત્યારે એની મદદ ની જરૂર થાય એટલે દૈવાર્થ સંગ્રામ છે બહારના પુરુષ પણ છે તેથી આપણા પર અટેક કરે છે અને અવરોધ અવરોધ કરવાને માટે મતતા પણ હોય કેમકે એમનો અવરોધ કરવાનો હેતુ નથી હોતો કેમ દાખલા તરીકે ફૂલ ખીલેલા હોય એની સુવાસ આપમેળે જાય ને આપમેળે તેવી રીતે આ બે તત્વ છે દેવ ને અસુર એ સૌ સૌના સ્વભાવ પ્રમાણે વર્તતા હોય આપણે પછી માની લઈએ છીએ કે અવરોધ કરતા પણ આપણા માનવ કોઈ બિંગ આપણા અનાધિકરણનું કોઈ તત્વ એટલું હજુ શુદ્ધ થયેલું હોતું નથી કે જેથી એને એ પકડી લે છે એને ચૂસી લે છે તત્વ જે હોય છે ને અને બહારના પણ આ વાતાવરણમાં એટલા બધા વૃત્તિઓ આપણે હજુ આગળ જતા સેન્સ આ વિજ્ઞાન પુરવાર પણ કરશે આ વાતાવરણનો કેટલા બધા વિચારો છે કેટલી બધી વૃત્તિઓ છે મારા હિસાબ બધું તો 100% સાચું છે તે કેટલી વખતે આપણા મગજનો કબજો લઈ લે છે શરૂઆતના ગાળામાં નહીં આગળ જતા ત્યારે આપણને એમ થાય માણસે જે શ્રેયા તે હંમેશા પોતાની માધ્યમ વ્યક્તિ થઈ અભિવ્યક્તિ થવી ના જોઈએ તેમને શું થાય એટલે વિચાર કરે ને કારણ વ્યક્તિ મને થવી ના જોઈએ માટે આવી તે પંચાયત એટલે ત્યારે એ કાં તો પ્રાર્થના કરે કાં તો બીજો આશ્રય લે કાં તો ભજન કીર્તનમાં જાય કારણ કે જે હોય તેનાથી ઊંધો તરફ એ ગતિ કરે આ તો ધ્યાન કરે બીજી રીતે પ્રેક્ટિકલ આવો ઉપાય છે બેસી ના રહે પણ એ આગલી આગલી ભૂમિકાઓમાં આવા બધા આવે છે બધા એ આજે ઘણા લોકો છે એમ કે બધા આવા હુમલા આવે છે હુમલા આવતા નથી તો છે જ વાતાવરણમાં પણ એના મનાધિકરણમાં અને એની ભૂમિકાઓમાં ક્યાં કેવું કાચાપણું હોય છે એ બધું કાચાપણું હોવાથી એને સંગ્રહી લે છે જેમ આપણા સ્થૂળ શરીરનું સ્થૂળ ચિત્ત એ દ્વંદ્વ અને ગુણના સંસ્કારો ચૂસી લે તેમાં ઈચ્છો કે ના ઈચ્છાની સાથે એમનો સવાલ ના ઇન સ્પાઇટ ઓફ યોર સેલ્ફ જેમ આપણે શ્વાસોશ્વાસની જાંચ કરી એમાં તમારી સાથેનો સંબંધ નથી જીવનની સાથેનો સંબંધ એવી રીતે પેલું ચૂસાઈ જાય સંસ્કારો એવી રીતે પેલું ચૂસાઈ જાય અંદર આવતું રહે પણ જે શ્રેય સાધક છે સાચો એ હંમેશા પસંદ સલો આ કેમ વિચાર મને આવ્યો આવો જ ના જોઈએ હું જે કક્ષાનો જે ધારણ કંઈથી મારે સ્ટેશન જવું છે તો આડેવડે રસ્તે ચડી ગયા તો કાં તો સારો રસ્તો ન હોય ચાર માણસની પૂછી ના જાણતો એ વખતે એવો માણસ વધારે જાગૃત થાય છે એલર્ટ થાય છે અને એલર્ટ થઈને પેલાને કાઢી નાખે છે એમ અનેક વાર અરેવો તો આંતરક અને ખરી રીતે તો કુદરતની આ કળાને હેતુ કે એવી રીતે તમને સામનો કરવાની તક આપી રહે તમારા આત્મિક બળ એને થતું કરે એ તો બહુ મોટામાં મોટી કુદરતની કૃપા છે કે તમને એ આવી રીતે સામનો એનો કરવાની એક તક આપીને તમારામાં રહેલા આત્મિક બળને એ થતું કરે છે હું તો આ રીતે લેતો એને કે આ વાતાવરણમાં છે ખરું દેવ ના શું બધું અનેક પ્રકારના વિચારો વૃત્તિઓ એ પણ બધું છે એ બધું છે ખરું પણ જે ખરેખરો મતનાર છે તેને આવે છે 100% બધું 100% બધું શુદ્ધ થઈ ગયેલું હોતું નથી કોઈ સમર્પણ કર્યા કરે બધું કર્યા કરે તો પણ જેમ આપણું શરીર છે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ સુધી ચેતન ઉતરી છે પણ શરીરની અંદર નથી ઉતરી છે શરીરના રૂમે રૂમમાં અણુએ અણુમાં નસે નસમાં એના શું ઉતરીશું હજુ આપણે ત્યાં હવે જે બધા લોકો બીજા લોકો કે છે તે હું નથી કેતો, અવરોધ નથી અસલા તે તમને અવરોધ છે, અક્કલ બળી શક નથી પડી, ચેતન અવરોધ કયો નાખો એને, પણ એને મન ગમતું ત્યાં બેઠી ને સડી કામ નરી અહી નરક ના પોતરા પડ્યા હોય બબ્બે ફૂટ ના ઊંચા ત્યાં બેહાડે તમને બેહવાનું મન થાય તેવી રીતે ચેતન કેવી રીતે ત્યાં બેસે, એની અધિષ્ઠાન ભૂમિકા થવી જોઈએ કે શરીરના જળને પ્રતિ તત્વમાં નથી, જળને કારણ છે એનું બીજું પણ કારણ છે, આપણે લોકો બીજીથી બહુ વિચારતા નથી કે જળ અને પ્રતિ તત્વ આ સમજવા જરૂરી છે, કારણ કે બહારનું કદી કોચ પણ વાત કરતું નથી, મારે તમારે એવું કોઈ ભગવાનની કૃપાથી નિમિત્ત છે કે જળ અને પૃથ્વી તત્વ એ ભોગ તત્વ છે, જળ અને પૃથ્વી તત્વ સિવાય કોણ તમે ભોગવી નહીં શકો, ઇમ્પોસિબલ, દેવ ને પણ મનુષ્યોની જ નહીં ભોગવવાનમાં, આ બધા શાસ્ત્રો પુરાણો કે એ બધું ભોગવા કઈ ખોટી વાત, જળ અને પૃથ્વી તત્વ સિવાય કઈ કશું ભોગવાય નહીં, ત્યારે એ ભોગ્યો નહીં, જળ અને પૃથ્વી તત્વ ભોગ છે, અનેક પ્રકારના ભોગ દેતો શિવ એક પ્રકારના નહી, અનંતાનંત વૃત્તિઓ, અનંતાનંત વિચારો, અનંતાનંત કર્મો એ બધું ભોગ્યું હોય, હવે એ ભૂમિકા કેવી હોય એ તમે ગમે તેટલું ભક્તિમાં પૂર્ણ થઈ જાઓ પણ જળ અને પૃથ્વી તત્વ તેમાંથી ખસવું બહુ અઘરું છે, કારણ કે એને જે પાઠ લાગ્યો છે કારણ એનો તો મૂળ ગુણધર્મ જેમ આકાશ નો શબ્દ એનામાંથી દૂર થાય જ ના, તેજ નું રૂપ દૂર થાય ના, જળ માંથી રસ અને પૃથ્વી માંથી સુવાસ આ બે જેમ દૂર ના થાય તેવી રીતે આ જળ અને પૃથ્વી તત્વ ને લીધે જ તમે ભોગવી શકો એનું બંધારણ આપવું, અને એ બંધારણ થી બીજું થવું જોઈએ, આખું બંધારણ બંધ જવું એટલે એ બહુ અઘરું છે, એનું આખું નેચરલ જે બંધારણ છે એનું કોન્સ્ટિટ્યુશન છે એ નેચરલ, જેમ કે આપણે શ્વાસોશ્વાસ થી થાય એ આપણું કુદરતી બંધારણ, હવે કઈ બંધ થઈ જાય કે સમાધિ અવસ્થા થઈ જાય તે વખતે થોડો વખત તમારું રે કદાચ બને શૂન્ય સ્થિતિમાં રે અથવા તો પ્રાણાયામ અમુક પ્રકારનો થાય છે તેમાં રે તો સંયમની સ્થિતિમાં, સંયમ આપણે આ ભાષા બોલીએ જમવાની, હા ભાષામાં સંયમ બોલીએ છીએ નહીં, યોગની ભાષાનો સંયમ શ્વાસોશ્વાસ પ્રક્રિયા બંધ થાય, નાડી વાડી પણ ચાલે નહી બિલકુલ, એવી સ્થિતિ થાય ત્યારે, પણ એ સ્થિતિમાં આવતા આકાશ તેજ ને વાન માં થઈ શકે છે,
પૃથ્વી ને જળમાં સાથી
જળ છે, કારણ કે ઇનર્શિયા પણ છે, જળ અને પૃથ્વીમાં ઘણું ઇનર્શિયા છે, અને બીજું એ ભોગ તત્વ વાળા, એ ભોગ તત્વ વાળા અને અનેક ભોગ્યા એનો સ્વભાવ જ એ, બીજો સ્વભાવ જ એ સ્વભાવ, એટલે ત્યાં સુધી આવીને ત્યાં અટકી પડે ત્યાંથી નીચે નથી ચેતન ઉતરતું, ઉતરતું નથી, હવે એનો અર્થ કે નહીં ઉતરે એમ નહીં કહેવાય, કારણ કે બીજા આપણા પાંચ તત્વ વાળા એવા છે માણસ જ્યાં છે ત્યાં પણ ઉતરેલા છે એવા છે, પણ મૂળ વસ્તુ આ જાહેર કરું અવરોધ કરનારા તત્વો છે, પણ શરૂઆતના કાળામાં નહીં, શરૂઆતમાં તો તમારી મંદાગ્ની છે એ જ મૂળ વાત છે, ખરેખર તમને તમને એવી ઉત્કટ અભિલાષા થઈ જ નથી, તમે ઉત્કટ અભિલાષા લાક્ષતા વિલાસા જો થઈ હોય તો એક સાધન ને પકડી તમે પોતે પોતે જ પરીક્ષા કરી લો કે એક સાધન ને પકડીને કેટલો વખત તમે ટકી શકો છો, તો તમે સમજી લો તમારી બરોબર. અને આ બધા સદગુણી ની વાત કરે છે, મારે ઘરે ઉતરતું હોય સદગુણો ની વાત સાચી છે, નક્કર છે, હવાની જેમ નક્કર છે, તીર ની જેમ નક્કર છે, આપણી હયાતી છે એના કરતા નક્કર, પણ એનામાં દિવસ ના 24 કલાક એ 24 કલાક આપણી અવેરનેસ તમને ગમે તેવા સંજોગોમાં રહેવાની 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 કે જતી રહે છે. બોલો તમે તમારા સંસાર વ્યવહાર માં જુઓ કે સ્વાર્થ ની અવેરનેસ તમને સ્વાર્થ ની રહે આજ વર્ષે તારે એટલી અવેરનેસ તમારા સંસાર વ્યવહાર ના કામ કરતા ભગવાન માટે રહેતી નથી, તો તમે સમજી લો કે આને માટે હજુ આપણે હજુ પાકી ભૂમિકા નથી, માટે અભ્યાસ પાકો હજુ વધારે કર્યા કરો, કે 2 કલાક રાખો, 3 કલાક, 3.5 કલાક વધાર્યા કરો, નિયમ કરીને બરોબર એનો એમાં હેડ લોંગ જમ્પ લાવો. એનું કામકાજ કરી ઉત્તમ છે, નથી મારું એને ના નથી કહું, મારે કોઈને ગુરુ સદગુરુ ને કે કોઈને નિરુત્સાહ કરવાનો, આ તો સાયન્સ છે, જેમ જે સાચી હોતી વાત કરવી જોઈએ, પણ એને તમે મનમાં જો રાખો, તમે કામ પણ બધું કરો એનું કરતા હો, પણ એ મનમાં તમારો તે વખતે પળે પળ જીવતો ના હોય તો એ કરેલું કામ સારું છે, એની કદર પણ પેલો ધારો કર્યા કરે, પણ મનમાં જીવતો રહેવો જોઈએ અને થાય તો એ ઉત્તમ છે, એ ફળદાયી છે. અને પેલું જે કામ એનું કરતા હોઈએ તે કામ નથી, પણ એને આ સ્મરણ ને આપણામાં જીવતું જાગતું ચેતના પણ રાખવાને માટે આ કરીએ છીએ. અમને સમજણ પડે છે ને, આ મારા પોતાના સમર્થન ને માટે નથી કેતો, સાયન્સ તરીકે કહું છું. ત્યારે એવું કરનારા કેટલા, ત્યારે શરૂઆતના ગાળામાં તો બિલકુલ માણસની મંદાગ્નિ છે, અને મંદાગ્નિ ને પછી મંદાગ્નિ હોય તેનો વાંધો નહીં, પણ એને નિયમ કરીને કે ગમે તે મરી જવાય તો ભલે, કે ખાઈશ નહીં પાણી પણ નહીં, પણ 2.5 કલાક તો કરવા, 15 દિવસે 5 કલાક ઉમેરો, એમ કરતા કરતા તમે એને એને તમારી વૃત્તિનો વધારી શકો છો. પણ તમારે આમાં આગળ વધવું છે તે નિશ્ચય પાકો જોઈશે, અને નિશ્ચયમાં આમાં મૂકવું પડશે, તો આ બધું છે ને બધું ચાલે છે, કઈ કશું અટકી પડતું નથી. મેં હિમાલયના જંગલમાં રહીને મેં કર્યું નથી સંસાર, હજુ મારા મોટા ભાગી ભાઈ છે, હજુ નડિયાદમાં કોઈ લોકો હશે પણ બધું ઘરમાં કરતો કરતો હતો, અને જવાબદારી વાળા કામો કરી નથી. મારા ગુરુ માં ત્યાં ઠક્કર બાપાની પ્રસ્તા ન લે, લોકો ઠક્કર બાપાની શું પ્રસ્તા ન લે, કર્મ યોગ દ્વારા ભગવાને મારી જતો હોય તો કર્મ કેવી રીતે કરવા એના પર મેં કાગળો લખેલા, હનુમાનભાઈને નજરું કર્મ ગાતા ચોપડી લખી, પણ મેં લખ્યું તે મને આજે કપમાં લાગે છે, એ લખ્યું મારા વિશે લખ્યું છે, લખ્યું પરિક્ષિતાને લીધે નહીં, રવિશંકર મહારાજ ની પણ એ લોકોને કહેવાથી કે આ મોટા આવું કામ કરતા હતા, જવું શા માટે જાગૃત રહેવાય અને એને નિવારી શકું, એટલે કે એને રજીસ્ટ નહીં કરવું, પણ એ તે વખતે જયારે વૃત્તિઓ જાગે તે વખત કાં તો ભજન માં જવું, કાં તો સ્મરણ કરવું, કાં તો પ્રાર્થના કરવી, કાં તો ધ્યાન માં જવું, પ્રેક્ટિકલ માં લેવા. પેલા ને તમે રજીસ્ટ કરજો, ખોટી વાત છે, કારણ કે એ તો જેટલું રજીસ્ટ કર્યું તમે, કારણ કે એ પ્રકૃતિ નો વિષય છે, સંસ્કારો ગતિઓ થઈ એ પ્રકૃતિ, ત્યારે તમે પ્રકૃતિ નો સામનો પ્રકૃતિ થી કરશો નહીં, એનો સામનો કરો, તેનાથી ઊંચે ચડો, કે તે વખતે હું પ્રાર્થના કરું, ભજન ગાવું, ધ્યાન કરવું, એવા સાધનો કરું, અને પછી પ્રાર્થના તો પછી સરસ, એની સાથે બંને જ કરે પણ જીવનની આપ કરો, મોટા તમે કામ કરો, કામ કરો, એનું ધારો કામ કરો, તમે એકલો બોલ્યા કરશો નહીં ચાલે, મારો હું એટલા માટે કહું છું, મારું કામ છે એટલા માટે નહીં. હા સાહેબ, તમને મારે રાખો ઓડો ભરી ગયો, મારે વિચાર છે કે ચોપડીઓ કપાઈ જાય, ચપાગિયા લાગતા હોય ને આ બધું કરતા હોય, દરેક વેચે મારી મરજી કરી તો તમારી લાગણી છે એ પુરવાર થશે, બાકી ખૂટ્યા આ પગે લાગો છો, ખોટા લાગો છો, એ દંભ છે એક પ્રકારનો. તમે જો ખરેખર કહેતા હોય એના માટે તમને માન હોય, આજે પગે લાગતા હોય તો આટલું કામ કરો, પણ એ કરતા ના હોય. પણ તમે એને જો એને તમે લાભ લેવા માંગતા હો તો સક્રિયપણે એનું કામ કરો, અને કામ કરતી વખતે એની સભાનતા રાખો, અને સભાનતા વખતે એનો તમારો જે હેતુ છે એ પણ સાથે જોઈએ. હેતુ સાથે ના, તમારો સંસાર વ્યવહારનો કોઈ માણસ છે તદ્દન ખરાબમાં ખરાબ છે, જેને જોયું તમને ના ગમે, આમ તો મળે તો માડ પણ તરફ થઈ ગયા, એની સાથે સ્વાર્થ પડે તો બધું વેગળું મૂકી દો, અને તમારો સ્વાર્થ ને ત્યારે પ્રિડમ એવી રીતે. આમાં પણ જેની પાસેથી આપણે જીવનનો ઉત્તમમાં ઉત્તમ લાભ લેવો, જેવો તેવો નહીં, એ ઉત્તમમાં ઉત્તમ જો લાભ લેવો હોય, જીવતી રાખવી જોઈએ, એમને નહીં ચાલે. અને એ જીતી રાખીને એ હેતુની સમાનતા રાખીને કે જેના એક્સ વાયની એના સ્વરૂપની કે જે કે તમને કલ્પના આવતું હોય તમારા મન બુદ્ધિ ચિત્ત પ્રાણની અંદર ચડી શકતું હોય તેની સમાનતા રાખો, અને એને મારામાં જીવતો કરવાને માટે આ કર્મ કરું છું, નહીં કે મોટાને મદદ કરવા, એટલે તમે નહીં હોય તો મદદ થઈ રહેશે. અત્યાર સુધી મારા લાખો કેટલા બધા પૈસા થયા મળ્યા કે બધા એક્સ વાય ઝેડ જ બધા મદદ કર્યા છે, એ તો હજાર આઠ વર્ષ ઘણી કરશે નહીં, કરો કશો વાંધો, પણ આ કરો છો તે તમારા પોતાના સ્વાર્થ માટે કરો છો, તમારા પોતાના કલ્યાણ માટે કરો છો, અને એને મોટાને આ દ્વારા મારામાં જીવતો કરવો છે, એ પ્રિટરમેન્ટ જીવતો જાગતો અગ્નિના જેવો તમે રાખો તો તમને જુઓ પ્રયોગાત્મક વિષય છે. આજે તમે મણિનગર મારા માટે પ્રાર્થના લખી દી, ભાવે સરસ છે, બધું સરસ છે, પણ એક વખત બાપ છે મારા મેં પૂરથી આવી મૂડ આવી ને તમે લખ્યો એ નહીં ચાલે સાહેબ, સાચી ખોટું ના લખાય, સાચું કેવું કે નહીં, અને ખોટું હોય તો મને કહો, તમે તો
બદલ
છાત્રો ભણી
લાગે
કઈ પણ કામ કરીએ, જો કે કામ આ છે કે આપડે કોઈ ગુરુ નું છે કે એવું નથી, કામ આપણા પોતાના વિકાસ માટે છે, પણ કઈક એવું છે ને કે કઈ આપણે મેળવવું હોય તો કઈક પ્રયત્ન તો કર્યા જ કરવો પડે,
રોજ જોઈએ,
તારી આ પ્રયત્ન એ ભાવ ટકાવી રાખવાનો એક
સાધન છે,
સાધન છે,
એ રીતે કરવું એમ કહું છું, એમ જ કહું સાહેબ, આપ કહો છો એમ જ મેં કહ્યું, એ કામ માત્ર કામ તરીકે નથી, પણ આપણા પોતાના ભાવને એના પરત્વેના આકર્ષણને જીવતું જાતું રાખવાને માટે છે.
આપણે જયારે કોઈ માણસ હોય એનું આપણે કઈ કામ કરવા દઈએ છીએ, એનો એની ને આપણી વચ્ચે એક સદભાવ ટકી રહી,
એ જ ખ્યાલમાં રાખવું જોઈએ, એ જ મેં કહ્યું, એ જ સારી એ જ કહ્યું બધું.
ભલે હું દાદાજી વાત કરે, તમે આ જ વાત કરો,
કઈક આપણને ઘરે જ હોય છે તો એની પાછળ પડીએ છીએ અને તીર્થ કરીને જમતીએ છીએ, એવું બનતું હોય છે, પણ એમાં પણ માણસની પ્રકૃતિની મર્યાદા હોય છે કેટલી બધી, તો કદાચ એ માર્ગે જતો નથી, પોતે મૂકી પણ દે છે, તો આ માર્ગમાં પણ પોતાની પ્રાકૃતિક મર્યાદાઓથી માણસ એટલો બધો બંધાયેલો હોય કે એને સિન્સિયરિટી હોય, અભિજ્ઞતા પણ હોય, પણ આ એના વચમાં ઘણું આવતું હોય એવું ના બને.
પૂછો ને એ સવારની સમજણમાં આધુર છે, જ્યાં તમે ઘરે જ કહી ને ઘરે જ ના તમે પરિસ્થિતિ ને કયા હેતુ છે કઈ સમજણ થી તમે સ્વીકારો છો એના પણ મોટો આધાર છે. એટલે વિચાર તો ખરી રીતે જગાડનારો, મૂળ એનો હેતુ જો શાસ્ત્ર સંમત વિચાર આપણે કરીએ કે એ રીતે જો એને લઈએ સ્વીકારીએ તો વિષાદ જકાર ના.
એ આપણે ગીતામાં પણ એવું કહ્યું છે આપણે
બરાબર એ રીતે જો લઈએ તો. પણ એમ ફેક્ટ એવી રીતે લેવા છે તો બસ વિષાદ કેવી રીતે થાય કેમ થાય છે એના માટે મૂળમાં ઉતરવું પડે. આપણે જો વિષાદ જગાડનારી વસ્તુ હોય પણ કોને જગાડે છે અને કોને નથી જગાડતો એ બધું પ્રસરણ કરવું પડે. દરેક ને વિષાદ નહીં જગાડે અમે કઈ નહીં જગતા કરી દે. અગ્નિ હોય તો અપવા સિવાય બધાને ગરમી લાગશે
એવું અમલ
એવું આમાં નહીં થાય. એવું વિષાદમાં નહીં થાય. બધાને જ વિષાદ નહીં જગાડે જેનામાં એ જાતની એપ્ટિટ્યુડ છે એટલે એ પ્રકારની એને ભૂમિકા છે તેને સરવરાટ કરાવ. માત્ર સરવરાટ કરાવ પણ પછી તેને સક્રિય બનાવશો સાધન દ્વારા તો એ સક્રિય થશે. માત્ર તમને વિષાદ સરવરાટ પેદા કરાવ એટલું જ તો વિષાદ થયો તો તમને જગાડી દેવ નહીં. તો ભગવાનને ભગવાને અર્જુનને બધું ખરા જેને બહુ છોડ્યો જે અર્જુન કહે છે કે નષ્ટો સ્મૃતિ લબ્ધવા કઈ ગાડી સ્મૃતિ એટલે કે જે કોન્શિયસનેસ ઓફ ધ ડિવાઇન એ સ્મૃતિ બીજી સ્મૃતિ નહીં. અને મોહ એટલે કે પ્રકૃતિ પરત્વીનું સર્વ પ્રકારનું વલણ આપણું લઈ પામી લે ભગવાનની ભક્તિમાં નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા ભગવાનની સ્મૃતિ અને પ્રાપ્તિ ત્યારે કરી છે વચનમ તબ ત્યારે વચન શરણાગતિ એની આવી. શરણાગતિ જયારે થાય આ વિચારે એની વ્યાખ્યા છે ખરી કે એની સભાનતા જાગ્યા સિવાય સંસાર વ્યવહારમાં પણ કોની સાથે આપણને પ્રેમ થાય અનુરાગ થાય આપણને કંઈ જેના માટે સારો ભાવ હોય અથવા તો આપણે બહુ ખપનો માણસ હોય સંસાર વ્યવહારમાં બહુ ખપનો તો જ એનું કામ કર્યું છે આપણે નહીં કરો તમે કેવી રીતે ભગવાનને પણ એમ જ કે આપણો લાગી જાય ત્યારે જ આપણને લહેર પણ ત્યારે મજા પણ ત્યારે અત્યારે તો આપણે બધું બોલીએ એટલું પણ જયારે એના સપનની આપણને ખબર પડે એના ખપન કેટલો મોટો ખપનો છે આપણને અને જીવનનું સર્વસ્વ છે આપણને તો ભાષા દ્વારા બધું બોલીએ તે નહીં પણ રિયાલિટી તત્વતા એમ આપણને લાગે ત્યારે સાહેબ એની સાથેનું એની સાથેની વાતની ઓર્ડ અને આજે જે ભજન લખાવી કરેલી હરિના પદ કમળ કેરી હરિના પદ કમળ કેરી ફકીરી બાદશાહી છે. અરે બાદશાહી પણ ખરેખર તુચ્છ પદ પાસે કે ભક્ત ગાઈ શકશે અરે એમ કારણ કે બસ પદક પણ એને મિલન થઈ ગયું સરપંચ એવું એની સાથે નું આ રિલેશનશીપ બંધાઈ જાય ને સાચી તમે તો એમને બંધ નહીં જતા એટલે કોઈ સાધન પકડો સાધન પકડીને સતત એને બળગી રહો ગમે જે ઉપાય કર્યું મેં પ્લેનિંગ કર્યું રોજ અઢી કલાકને ઉછાળ વાત પછી 10-15 દિવસે 10-10 મિનિટ વધારે ખાવું નહીં ને પીવું નહીં. જે દિવસે ના થયું ખાવાનું નહીં ચાલી નહીં પીવાનું પરંતુ મને નથી જવા દઉં ના સ્મરણ તો ખરું જ
જાણે
ભજન પણ કર્યા કરતો પણ એમાં ગણતો નહીં ભજન નહીં ગણતો
અભ્યાસ પુસ્તક વાંચન
નહીં તમારી બુદ્ધિ થી નકો મને લોકો પહોંચ્યા કઈ ના હોય ને જેને જ્ઞાન ની વાતો કરે મેં જાતે બોલતો નથી મારા જીવનમાં ઘણા પ્રસંગો બતાવી શકું એમ ગરીબ માણસ પૈસાની તો ઘણી ભીડ હોય આજે મારે ભીડ પડે છે એટલે હસી મમરાણ પૈસા એટલા માટે માગવા માંડે માગવાની આ માતાએ મને શરૂઆત કરી બેઠી સાચી મને એક વખત એ પૂછ્યું છે મૂકી દીધી જયારે મારે જરૂર હતી આશ્રમ માંથી કેટલી વખત કહેલો હતો હું વાપરી ના શકું મને એમ થયું મારે આરામ લેવો છે ને રહેવું છું કુટે ઘણા જઈને આશ્રમમાં ત્યાં આશ્રમમાં આરામ છે મને કુંભાકોણ ત્યાં સાહેબ મચ્છરો બહુ છે એટલું મને ઊંઘ ના આવે રાત્રે અનિદ્રાનો રોગ તમે કહેવાય ને આપણે બીજું કંઈ બોલાય નહીં અનિદ્રાનો રોગ એટલે ઊંઘ ના આવે ને મચ્છરો પડે સારી મજા ના પડે ના શરીર અનેક રોગોને હેરાન કરતી બહુ ચાલો ભાઈ દાદાજી લઈ જાઉં મને થોડે કિનાર લઈ જઈશું પણ મેં બહુ ખરેખ તમારું નહીં છે ચીટિયાઓનો બહુ ખાતો ભાઈ પેટમાં બહુ માલ પડ્યો પંચાયત પડી ગયું તમને હવે એમને તો ખબર ના પડે પણ હવે હું જ પૈસા ખર્ચી તો મને લઈ જાઓ તો આ મારા બોલું કે નથી આવું અંદર હું તો અમને પૈસા ખર્ચીને લઈ જાય સારું ધ્યાન રાખો તમને લાલાજી વાત કરો ધ્યાન મગજ પડાવો પૈસા ખર્ચીને મને લઈ જાય 8 દિવસના 10,000 અને 5 દિવસના 11,000 રૂપિયા ગર્જનાર ભગવાન મને લઈ જવો લઈ જાય છે ત્યારે મારા પૈસા જોયું કોઈ તો મારે 5-7 લાખ મદદ કરી તો તેના 10-12,000 રૂપિયા કંઈક લાઈન કરું આપું કંઈક લઈને આપવા આશ્રમત મુકાડ્યું પછી હું તમારે શું કરું હવે મારો પ્રશ્ન છે અંગત છે અને કોઈ માગતો માહિતી ઉપયોગ લોકોને ખબર પડે આપે છે મને શંકા પણ જાય છે મારા આરણ કરવા જવાનું તો પરવાસ કરતો હું તો કર્યા જ કરવાના કોઈને છોડ્યા નથી કૃષ્ણ ભગવાને નથી છોડ્યા અને કોઈને છોડ્યા નથી તે તો છોને ભૂલ્યા કરતા લોકો આપણે આપણી જાત ઉપર મક્કમ છીએ એટલે બસ છે કારણ કે અમે કશું રાખ્યું નથી અમારા પૈસા બધા બધા સાહિત્યના બધા આપી દીધેલા એટલે એટલા રાખ્યા હોય તો મારી બાજુ હોય તો મબલક ખર્ચી શકે ગમે તેમ ખર્ચ અત્યાર સુધી ખર્ચા ત્યારે એવું છે ને કે ભાઈ અનેક રીતે તમે આ જગતમાં ગમે તેથી સાબિતી આપો પણ તેથી ભક્તિ લાગ્યા વગર તમને ભક્તિ લાગ્યા વગર એનું કરી ઇમ્પોર્ટન્સ નહીં લાગે મુખ્ય વાત છે ભક્તિ લાગે તો જ એનો તમને એનું ઇમ્પોર્ટન્સ એનું મહત્વ તમારા દિલમાં ઉઠશે તે કહેવાય નહીં હોય 100% હશે તો પણ મેં હમણાં કોઈ ભજનમાં લખ્યું અને અમે કેવા છીએ ને તમે મારા હારા છુપા ફિકર કરો છો તમે કેવા છો એની ફિકર કરો ને અમે કેવા છીએ એની ફિકર લઈને શું કરો તમે ફર્યા કરો છો તમે કેવા છો એ તો વિચાર કરો કોઈ ના કરે માણસ બીજાના વિશે જ વિચાર કરે જો માણસ વિચારે માણસ જો વિચારે તો પોતા કરતા બીજાના જ વિશે બધાને વધારે વિચાર કરતો હોય જો માણસ જો વિચાર કરે પ્રતકરણ કરીને પોતે તો પોતાના કરતા બીજાના માટે જ બધાને વધારે વિચાર કરે કઈ નહીં પતો ખાય તમારે આ માર્ગે જવું હોય તો આ બધું મૂકવું જ પડશે નહીં ચાલે ટીકાકરણ નથી થતું તો કોને વાત માતાકૂટ ના કરો ધીરે ધીરે અભ્યાસ કરો અને વૈરાગ્ય એમને નથી આપતા અભ્યાસને વૈરાગ્ય ગીતા માતાએ કયા ખરા વૈરાગ્ય તો કોકને છૂટી આપશે કલ્લા જીવાને ધ્રુવ જીવાને આપણે મારા તમારા જીવાની અભ્યાસની નિરંતરતા થાય તો વૈરાગ્ય ફૂટ જ એ પણ મેં લખી કચાર અભ્યાસની નિરંતરતામાંથી વૈરાગ્ય ફૂટ જ પણ વૈરાગ્ય એટલે આ બધું મિથ્યા આ બધું મિથ્યા છે એમ નહીં સાહેબ વૈરાગ્યનો અર્થ આ બધો મિથ્યા છે એમ નહીં વૈરાગ નો અર્થ હું એમ કરું એક નિષ્કામ, નિર્મૂળ, નિરંકાર, આ બધું ભેગું થઈને સમતોટલ્ય સૂક્ષ્મ એનર્જી, જેમાં નિષ્કામ પણ સંપૂર્ણ છે, નિર્ભૂ, નિર્મોહ, નિર્લોભ, નિરંકાર, નિરાગ્રહ, આવું બધું જેનામાં ભેગું છે, બધાનું સમતોટલ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી જે એનર્જી થી વૈરાગ્ય છે. આ તો મારી સમજણ ને આ રીતે તારી તો એ જાતની વૈરાગ્યની ભાવના તો એકદમ નહીં આવે. જેમ જેમ
કેટલાક લોકો કે અભ્યાસ કરવાથી વૈરાગ્ય ચિંતાની બીજી બાજુ છે.
હા,
અભ્યાસ
એમ કથા કથા થઈ જાય છે, કથા કથા આવે છે, કશાકમાં લખ્યું છે.
એમાં ભગવદ્ ગીતા અભ્યાસ કે વૈરાગ્ય છે તેનું એક્સપ્લેનેશન કોઈમાં આવ્યું છે કે ભાઈ આ વૈરાગ્ય એટલે જુદો પ્રોસિજર નથી, અભ્યાસ કરતા કરતા જ આ સિક્કાની બીજી બાજુમાં તમારી વિતરાગ ધીમે ધીમે થયા
છે. એટલે ભગવાન નામ આપણું ચિત્ત વધારે વધારે જોડાય, જોડાયું રે. આ ખોટું છે એમ નહીં, આ બધું મિથ્યા છે એમ
નહીં. હાજી સર્વારંભ પરિત્યાગી જે છે ને ભક્તર માટે, એ સર્વારંભ પરિત્યાગી કઈ જાત
હા, એટલે દાદાજી આપણે આપણે અહીં કામ કશું આપણે કરવું હોય તો એમાં તો આપણે સંસારી મંદિર આશા ઈચ્છાઓ બધું ચાલવા થાય, કાંઈ આટલા માટે બધું આ સાધન આ સાધન કર્યું. તો ભેરાને જે કર્મ કરવાનું છે એ કર્મ એને જે ભક્ત છે, જ્ઞાની છે, યોગી જ્ઞાની છે, એ તો ભગવાન સિવાય વાત નહીં. સર્વમાં પળે પળ જીવતો જાગતો એલર્ટ ભગવાન મોકલે છે, એને કર્મ મોકલે નથી. જેમ આપણે આપણા ગુરુની ચેતનાની ભાવના આપણામાં સંકળાવવા માટે કર્મ છે આપણા માટે, એવી રીતે પેલાને જે કર્મ છે એ કર્મ તો અનુભવીને નિમિત્તને લીધે જ છે. કર્મનું કોઈ સ્વતંત્ર એના માણસમાં કોઈ વ્યાખ્યા કે કોઈ સમજણ છે નહીં, નિમિત્તને કારણે. જ્યારે નિમિત્તને કારણે હોય તો કે નિમિત્તે આરંભ તો થયો ને, એમ કોઈ છે ને, નિમિત્તે પણ આરંભ થયો ને. પણ જયારે આપણે એના વિજ્ઞાની સાહેબ વાત કરીએ કે રિયાલિઝેશન જે સ્ટેજ છે એ રિયાલિઝેશનની સ્ટેજ એ ચેતનની સ્ટેજ છે, અને એમાં આદિ નથી અંત નથી. એ આપણા જેમ એમ કહ્યું ને કે ભૂમિજીની અંદર જઈએ એક રીતિ છે એને આમ સિદ્ધિ લે, એનો બ્રેથ નથી. આપડે બોલીએ ખરા પણ આપણે કન્સેપ્શન માં કઈ આવી ના શકીએ.
પોઈન્ટ ની વાત, પોઈન્ટ ઓફ પોઝિશન બટ નો
મેગ્નિટ્યુડ,
એવું કરે એ અક્ષમ તરીકે આપણે લઈ લઈએ
છીએ. એવી રીતે આ છે તે ભગવાન ની બાબત માં એને આદિ નથી, અંત નથી. પણ આપણે જયારે કઈ વિચારવા બેસીએ ત્યારે આપણી પોતાની પ્રકૃતિઓ તે જ રીતે વિચારીએ ને. તમે આજે અંત લાવ્યા વગર રહો જ નહીં, એ પેલાની વિચાર કરો. તમે જે ગીતામાં લખ્યું તેને કોઈ આરંભ નથી, અનારંભ છે, તો એની જે માનસિક સ્થિતિ છે તેનો વિચાર કરો. તે વખતે તે જે ડિવાઇન કોન્શિયસનેસની સ્થિતિમાં છે એને કોઈ આરંભ નથી, અંત નથી. એટલા માટે એને એમ લખ્યું ત્યારે નિમિત્ત કે નિમિત્ત એનું એ સ્થિતિ, નિમિત્ત નો ગુલામ પણ નથી. સાહેબ અનુભવી પુરુષ નિમિત્ત નો ગુલામ નથી, નિમિત્ત માં સ્વતંત્રપણે વર્તી છે, કોઈ પરિસ્થિતિ નો ગુલામ નથી અનુભવી, કોઈ પણ પરિસ્થિતિ નો ગુલામ નથી. ત્યારે એટલે એનું જયારે આપણે ગીતા એ કહ્યું તેનો વિચાર જો કરીએ ત્યારે એ પરિસ્થિતિ ચેતન નો છે. ચેતનની સાયકોલોજી શું હોઈ શકે, હોય જ નહીં. સાયકોલોજી વાત કરી તો મૂર્ખમી કરે, પણ આ તો આપણે જીવ દશામાં એક સમજવાની દ્રષ્ટિથી કહીએ કે એને આ છે એ સ્થિતિમાં આરંભ ને અંત નહીં. એટલે પછી એને જેને આરંભ જ નથી અંત ક્યાંથી હોય, સર્વ આરંભો પરિત્યાગી દેખાય ખરો આરંભ કરતો આવો માણસો જગતમાં, પણ એને કોઈ આરંભ નથી. કારણ કે એનું તો આખું મન બુદ્ધિ ચિત્ત પ્રાણ પળે પળ એક તાર લગાતાર એની સાથે જ સંતા જ રાખે. એની અવેરનેસ અખંડ છે, એ કોઈ કાળે તૂટે જ નહીં બિલકુલ. જેમાં અત્યારે આપણા આપણું જીવન છે પણ એની આપણને અવેરનેસ નથી. આપણે કહીએ છીએ, જીએ છીએ, બધું કરીએ છીએ, કર્મ કામ કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, ઘર બહાર સૈયા છોકરા બધું ચલાવીએ છીએ, પણ એ જીવનને લીધે છે. પણ એ જીવનને એની કોઈ અવેરનેસ આપણને છે નહીં. એ ગાડીના પ્રવાહની પેટે કરી પછી જ્ઞાનની વાતો ભલે ને બધા કરતા આવીએ, એની કોઈ જાતની અવેરનેસ નથી આપણને. જ્યારે પીલાને એવું નથી ભાઈ
હવે ચિત્ત શુદ્ધિ વગેરે તો મોહ આસક્તિ વગેરે હોય ત્યાંથી ચિત્ત શુદ્ધિ થયેલી કહેવાય નહીં. હવે એ તો નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તો 18મા અધ્યાયની વાત છે. ત્યારે 16મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ એમ કે છે, તું શોક કરીશ નહીં, દૈવી સંપત્તિ લઈને આવ્યો છું. તો દૈવી સંપત્તિ નો અર્જુન ક્યાંથી ઉદય થયો છે?
આપણે બધા ઘણી વ્યાખ્યામાં કૃષ્ણ ભગવાન વાત છે, એક્ચ્યુઅલ આપણા જીવનમાં બને છે તે વાત કરી છે. આપણે બધા જીવ દશામાં છે પણ એમાં પણ કુકવું હોય ત્યારે તમે જો વિચારો કેટલા સુંદર ભાવનાના વિચાર આપણને આવે છે. સુંદર કોઈક વખતે તમે એકાગ્ર પણ થઈ જાઓ, ભલે થોડી ફળો હોય અને આખા જીવનમાં થઈને કોઈક જ વાર જગ્યાવું બનતું હોય પણ બનતું હોય છે દરેકના જીવનમાં. અને મૂળે આપણે જોઈએ તો આપણે મૂળમાં તો એમ જ છીએ, અમે તો ચેતન જ
છીએ.
અમે કેમ આવા અત્યારે દેખાતા નથી બીજો સવાલ, એ તો પછી પણ મૂળમાં તો એ છીએ. એટલે પેલું લીધે પંચાયતમાં હતો તો કદાચ જિંદગી થવાની જરૂર નથી ભાઈ, તું તો આ દૈવી સંપત્તિ લઈને જ આવેલો છે. એટલે આપણે પણ આપણને કહે છે, ભગવાન આપણને કહે છે કે આ બધામાં તું આ બધામાં કઈ મોહ પાય પામે, આ બધામાં કઈ લોચવી પડે, તું જાણી જોઈને તું જાતે જ દુઃખી થાય છે. તાર દુઃખી થવાનું કારણ તો તું પોતે જ છે, તને કોઈ દુઃખી કરતું નથી, તું તારી મેળે જ દુઃખી થાય.